કચાસ છે, યાદ રાખજો કચાસ છે. આપને આવો સમ્રાટ ગ્રંથ શ્રીમદ સત્સંગ જીવન, એનો મહિમા સમજવામાં હજુ કચાસ રહી જાય છે, કચાસ રહી જાય છે. અને આપણે એમ માનીએ કે પિતૃઓનો મોક્ષ તો જ થાય જો પાછળ શ્રીમદ ભાગવતની કથા બેસાડવામાં આવે. કેવી બધી આપણી અજ્ઞાનતા છે. યાદ રાખજો, પ્રત્યેક સત્શાસ્ત્ર જીવાત્માની મુક્તિ કરે. રામનની કથા બેસાડવામાં આવે ને તો વૈકુંઠમાં પહોંચાડી દે, શ્રીમદ ભાગવતની કથા પાછળ બેસાડવામાં આવે ને તો ગોલોકને પહોંચાડી દે, અને પાછળ શ્રીમદ સત્સંગજીની કથા બેસાડવામાં આવે ને તો અક્ષરધામમાં પહોંચાડી દે. અમુક વાત તો આપણે સમજાય વિના એમને હાકે જાય છે. મોટા મોટા સંતો કહેતા ઘેટા પદ્ધતિ જગતમાં બહુ હોય છે. ઘેટાનો તમને અનુભવ છે? અમને અનુભવ છે. એકવાર અમે વડનગર વિસનગર જતા હતા, લગભગ 50-100 ઘેટાનું ટોળું સામે મળ્યું. ગાડી ઉભી રખાવી દીધી અમે. આગલું ઘેટું આવી ગાડીના આગલા ટાયરને સાથે ભટકાય અને બાજુમાંથી નીકળી ગયું. બીજું એમ જ આવ્યું ને એ પણ ભટકા નીકળી ગયું. ત્રીજું આવીને ભટકા નીકળી ગયું. એમ 50-100 જેટલા ઘેટા હતા, બધા ભટકાય ભટકાય નીકળ્યા. પણ એક સમજે ને કાંઈ ભટકાય છે, માટે આપણે પડખે થનાઈ લઈએ. આપણી પોઝિશન પણ કઈક એવી છે. તમે વિચારો, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય, સમજો જેવો પોઈન્ટ તમને બતાવું, એને મરીને ક્યાં જવું હોય? અક્ષરધામમાં ક્યાં જવું હોય કે બીજે જવું હોય? અક્ષરધામ માથું ધુણાવજો તો મને ખબર પડી જાય તમે સાંભળો છો. બોલો તો કદાચ અહીંયા સુધી ન સાંભળાય. એને ક્યાં જવું હોય? અક્ષરધામમાં. બરાબર. આપણે પાછળ ભાગવતની કથા બેસાડી તો ભાગવત ક્યાં લઈ જાય? ગોલોકમાં. સમજાજો તમને પોઈન્ટ બતાવો, ક્યાં લઈ જાય? ગોલોકમાં. તમારા પિતૃઓને માનો કે ભગવાનનો ભક્ત તો દેહને મૂકીને અક્ષરધામને જ પાયમાં હોય, પરંતુ કચાસ રખે ને થોડી ઘણી રહી ગઈ, જેથી કરીને પાછા આપણે કથા બેસાડીને, કથાની તાકાત છે, અવશ્ય મેં એની મુક્તિ કરી આપે, પણ એને લઈ ક્યાં જાય? એને ક્યાં ઉતારે? ગોલોકમાં. એ પિતૃની દિશા શું થાય તેમ વિચારો. એને જાવું છે અક્ષરધામમાં, ઉતારી દે ગોલોકમાં. જાવું તો અમેરિકામાં, વચ્ચે કુવેતમાં ઉતારી દે, પોઝિશન નિર્માણ થાય. ને તો આપ સાબિત કરો ભાગવતની કથા સાંભળીને અક્ષરધામમાં પહોંચાડે નહીં શક્ય બને. ટિકિટ જ તમે કુવેતની લીધી છે, એ તો ભ્રમમાં તમે એમ બેસી ગયા છો કે મને અમેરિકા પ્લાન પહોંચાડે છે, પણ ટિકિટ જ તમારી કુવેતની છે, તમને કુવેત ઉતારે જ. તમે કદાચ દલીલ કરો તો એમ કે ભાઈ કાંઈ ન ચાલે, અહીંની સુધીની તારી ટિકિટ છે. એવી મોટી આપણી ભૂલો કરીએ છીએ. સદાનંદ સ્વામી આપણને સાવધાન કરે છે, અસ્તિ રામાયણાદિનામ સત્શાસ્ત્રનામ ઇદમ શ્રુતમ. સ્વામી કે આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, આની મહત્વતા કોઈ સામાન્ય મહત્વતા નથી. રામાયણ આદિ અનેક વિધિ સત્શાસ્ત્રો છે, એ તમામનો સાર છે. અસ્તિ રામાયણાદિનામ સત્શાસ્ત્રનામ ઇદમ શ્રુતમ, સાર રૂપ મતિ શ્રેષ્ઠમ ભવભીતિ નિવર્તનમ. સાર રૂપ છે ભવભીતિ. ભવ એટલે શું? ભવ એટલે સંસાર, અને સંસાર એટલે શું? તો સ્વામી ગોપાળાન સ્વામીનો ઉત્તર કર્યો. સ્વામી કે સંસાર એટલે જગત, અને જગત એટલે શું? તો પંચ વિશે મરેલી આશક્તિ, એનું નામ સંસાર. એ તો સંસાર શબ્દ આવે ને એટલે આપણે એમ જ માની બેસીએ, પૌણી ગઈ બધા સંસારી. પણ શાસ્ત્રોની ભાષા કઈ જુદી છે. ગ્રસ્થાશ્રમમાં જોડાણા પછી પણ જીવન દિવ્ય જો જીવે તો લોકો એમ કહેતા હોય છે આ ધોળે લુગડે સાધુ છે. ભલે ગ્રસ્થાશ્રમમાં રહ્યો તો શું થયું, તોય સાધુ સ્વરૂપ છે. સંસારનો અર્થ જ પંચ વિષયમાં રહેલી આશક્તિ થાય છે. પંચ વિષયમાં આશક્તિ એ સંસાર. એ પંચ વિષયની આશક્તિમાંથી જીવાત્માને આ કથા મુક્ત કરાવી દે છે, એને બહાર કઢાઈ નાખે છે, જીવાત્માને દિવ્ય જીવન જીવવાનો રાહ બતાવી દે છે. બહુ સાચું કહું છું. મોક્ષની વાતો બહુ ગહન હતી શાસ્ત્રોમાં, પરંતુ શ્રીમદ સત્સંગ જીવને શોર્ટકટ મારી છે. મોક્ષને માટે આ ગ્રંથ અદ્યતન ટેકનોલોજી છે, સમજાય તો. બધા ગ્રંથો મોક્ષ કરતા જ હતા, આપણે અદ્યતન ટેકનોલોજી છે. ઘણા વર્ષો પહેલા સાદી ઘંટી આવતી, પછી સેમી કેમ કાઢી? લોકો સાદી ઘંટીઓ ના ખોખા ને હેંકેલી મૂકી દીધા, સેમી આવ્યા પછી. વર્ષો પહેલા ડોક્ટર ઓપરેશન કરતા સાદી પદ્ધતિ, એપેન્ડિક્સ નું ઓપરેશન 2 કલાક તો ઓપરેશન હાલે, 8-8 દાડા સુધી હોસ્પિટલમાં રાખી મૂકે, લેસરથી ઓપરેશન કરતા થયા, 2 કલાકમાં તો ઘેરે પગી જાય પાછો. લોકો જૂની પદ્ધતિને પકડી નથી રાખતા. ઓપરેશન તો એ પદ્ધતિ થતું હતું, આ પદ્ધતિથી થાય છે. ઓપરેશન 2માં થાય છે, એમાં એપેન્ડિક્સની ગાંઠ નીકળી જતી હતી, એનું અટક્યું નીકળી જતું હતું, આમાંય નીકળી જાય છે. પણ ફરક એટલો જ, પહેલામાં 8 દાડા બગડતા હતા, આ 2 કલાકમાં પતે છે. સત્સંગ જીવન અદ્યતન ટેકનોલોજી છે. 8 દાડે જે ઓપરેશન થતો તે 2 કલાકમાં થાય છે. અનેકવિધ સાધનો કરે, એતદર્થમ જુહુ રાજ્યમ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપશ્ચર્ય કુર્વંતી ત્યક્ત્વા ગેહ વિવેકીન. આવું જે ગહન સાધન હતું કે વર્ષો સુધી સાધના કર્યા પછી પણ મુક્તિ અસંભવિત હતી, પણ શ્રીમદ સત્સંગ જીવને આમ મોક્ષ કરાયો, આમ મોક્ષ કરાયો, આમ મોક્ષ કરાયો. હજારો આત્મા ગ્રંથના માધ્યમથી મોક્ષ પદને પામી ગયા. માટે કહું છું, હવે આની જરૂર છે, હવે આની જરૂર છે. પ્રારંભ કાળમાં તમને ખબર, કોમ્પ્યુટર શોધાણાથી વર્ષો પહેલા કેવડો કોમ્પ્યુટર હતો તમને ખબર છે? 10x10 રૂમમાં એક જ માય, ઓપરેટરને વળી પાછું અલગ જગ્યા ગોઠવી પડે, અને ઓપરેટરને બેસાય નહીં, આમ હાલહાલ કરવું પડે. પહેલાં કેમ મિલના હંસ એમ કેમ હાલહાલ કરે, વર્કર બેસે જ નહીં બિચારો એક સ્થાને, એમ કોમ્પ્યુટરનું ઓપરેટિંગ કરવા માટે પણ હાલહાલ કરવું પડે, આમ થયા આમ, આમ થયા આમ, આમ થયા આમ, કારણ કે હાથ આમ આંબી ન હોય એટલા મોટા કોમ્પ્યુટર હતા સ્ટાર્ટિંગમાં. પણ એમાં અદ્યતન આવતા આવતી ગઈ, અને ધીમે ધીમે કરતા લેપટોપ આવ્યા, આટલા આટલા જડા. હવે લોકો પહેલા હાલહાલ નથી કરતા, છોડી દીધા, આને વળી ગયા. મારા પોઈન્ટો જરાક સમજો તમે, હવે આને વળગો, અદ્યતન ટેકનોલોજી છે. કોમ્પ્યુટર તો એને કોમ્પ્યુટર જ કહેવાય, આને કોમ્પ્યુટર જ કહેવાય. પણ પહેલામાં એક તો આખો દાડો હાલહાલ કરવાનું, 10x10 જગ્યા રોપે, ડેટા તો આટલા નાનકડા, અને આ તો આટલું એવું લેપટોપ, આટલું જાડું, અને ડેટા ભૂકા કાઢે એટલા. અને માટે લોકો એને વળી ગયા. એમ આપણે મોક્ષના પથમાં શતાનંદ સ્વામી સ્વયં સ્પષ્ટ મત બતાવે છે કે આને વળગો, મોક્ષ આમાં છુપાયેલો છે, આમ મોક્ષ છુપાયેલો છે. ખરેખર ભક્તજનો, શ્રીમદ સત્સંગ જીવનને સમાજ હજી ઓળખતું નથી. જે દાડે સત્સંગ સમાજ અને આમ જનતા પણ જે દાડે સત્સંગ જીવનને ઓળખતું થઈ જશે, ને તે દાડે ગાંડું થઈ જશે. અદભુત રહસ્યમાં ભરેલા અદભુત રહસ્યો છે. આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આજે તો હજુ આપણો આમ તો પહેલો દાડા જેવું છે, કહેવાય બીજો, પણ આમ તો પહેલો દાડો છે. આજ કદાચ તમને હું કહીશ ને તો એમ લાગશે કે સમય વધારે કહે છે, વધારે કહે છે. પણ 1 દાડો 2 દાડા 3 દાડા 4 દાડા થશે ને તમારા હૃદય કબૂલ કરવા માંડશે. ખરેખર સત્સંગીઓને અજોડ છે, અજોડ છે, અજોડ છે, અજોડ છે, અદભુત છે, અદભુત છે, અદભુત છે. અત્યાર સુધીનું તમે જે કાંઈ સાંભળ્યું છે એના કરતા તમને એમ લાગશે સત્સંગ જીવન કંઈક શ્રેષ્ઠ છે, એવો અજોડ ગ્રંથ છે. હું તો યુવાનોને, યુવાન ભક્તોને લાખ લાખ વાર ધન્યવાદ આપું છું જેણે શ્રીમદ સત્સંગ જીવનને પસંદ કર્યા. બહુ સાચું કહ્યું. અને સત્સંગ જીવનને પસંદ કર્યો, અને કાલે કહેતા વક્તાને હારા પસંદ કર્યા. હું તો એમ કહું, સત્સંગ જીવનને પસંદ કર્યો એટલે વક્તા એવા, બીજું પસંદ કર્યો તો આવતી નહીં. સત્સંગ જીવન ઘસડી લાવ્યું છે, કારણ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણનો મત છે. મધ્યના 58માં વચનામૃત તમે ક્યારેક ખોલો, મહારાજ કે બહુ અદ્ભુત વાત મહારાજ બતાવી. મહારાજ કે કોણ કે છે વેદ ખરાબ છે? વેદ તો સારા જ છે, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ વેદથી ન થાય, શ્રીમદ ભાગવતના 10મસ અને 11 સ્કંધથી જ થાય. ભગવાન સ્વામિનારાયણ કે વેદ તો બરાબર જ છે, સારું જ છે, પરંતુ રામચંદ્રજી ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ રામાયણથી જ થાય. એમ વાલા ભક્તજનો, ભાગવત અને રામાયણ સારા જ ગ્રંથો છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તો શ્રીમદ સત્સંગ જીવનથી જ થાય. ભગવાન સ્વામિનારાયણ કોણ છે એની ઓળખાણ તો શ્રીમદ સત્સંગ જીવનથી જ થઈ શકે. આ તો સગી માનું દૂધ છે, સગી માનું દૂધ છે. આનો કેફ, આનો આનંદ કંઈક અનેરો છે. એટલા માટે તમે રાત્રિ લગભગ મને એમ છે 11 વાગે યુવાનોને બોલાવ્યા હતા છે. આપણે છે ને રસોડામાં નથી રહેવું, રસોડામાં રહેશો ને તો પોઝિશન એવી નિર્માણ થશે, વાતો કરશું. બહુ સરસ ઉત્સવ થયો, બહુ સરસ ઉત્સવ થયો, બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ ભક્તો આવે, આમ તેમ કરીને બસ ત્યાં આપણી પૂર્ણાહુતિ થઈ જશે. આપણે એમ નથી કરવાનું. આ કથા કાળા વાળે સાંભળ્યા પછી ધોળા વાળ થાય ને તો ભૂલાવી ન જોઈએ. અને એક એક સિદ્ધાંત જીવમાં એ ઉતરી જવા જોઈએ. આ મૃત્યુને ટાઈમે પણ યાદ આવી જાય, અને આના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણની યાદ તાજી થઈ જાય, અક્ષરધામના દરવાજા ખુલ્લા થઈ જાય. એટલા માટે આ દાખલો છે. યુવાનો બહુ ડાહ્યા છે, તરત વાત કબૂલ કરી. કાલનો દિવસ થોડું ઘણું વહેલું મોડું થશે, પણ પછી અમે ટાઈમ ટુ ટાઈમ કથામાં બેસી જઈશું. કથા જ અમે મહત્વતા, કથાને જ મહત્વતા આપશું. બાકીનું બધું થઈ જશે, બીજી ચિંતા છોડો, કથા સાંભળો બસ, બાકી બધું કમ્પ્લીટ. તમારા જેટલા સંકલ્પ છે એક એક પૂરા થઈ જશે. ભલા માણસો, માણસ તો ઝૂંપડામાં ત્યાં સુધી રહે, યાદ રાખજો, ઝૂંપડામાં ત્યાં સુધી રહે. એને હજારો લોકો ઉપદેશ આપે, ભલામણ આ ઝૂંપડામાં શું રહે છો, બાવણું તો જો તૂટેલું ફાટેલું છે, ઉપર ત્યાં છાપરું નાખ્યું છે, અરે સારો બંગલો બનાવે, સારો બંગલો બનાવે. હજાર માણસો કહે, પણ કંગાલ માણસ બિચારો બંગલો ક્યાંથી બનાવે? પણ એને 10 કરોડની લોટરી લાગે તો ઉપદેશ દેવા જવો પડે. એ ભલા માણા, ઝૂંપડું છોડી દે, ઝૂંપડું છોડી દે, સારું મકાન બનાય, ઉપદેશ આપવો પડે. હે, એને કદાચ 50 માણસો એમ કે રૂપિયા થઈ ગયા, શું થઈ ગયું, એમાં ઝૂંપડામાં જ રહેવાય તો મને. હે, 10 કરોડની લોટરી લાગતા ઓટોમેટિક બંગલો થઈ જાય, ઓટોમેટિક. એને પછી કેવું ન પડે કે આમાં તારે બારી બારણા સાગના કરવા પડે, બરમાટિક શાક બધા કરતા સારો આવે, એને કાંઈ ઉપદેશ ન આપવો પડે, ઓટોમેટિક બરમાટિક જ ખરીદે. અરે આને કલર ન કરે, આને પીઓ કરાય, એ પીઓ જ કરે, એને કેવું ન પડે, સમજાય? એ પછી મોજક નો નાખે, એ ગ્રેનામેન નાખે, એ બધું ઓટોમેટિક થઈ જાય. પણ મૂળ વાત રૂપિયા આવવા પડે. એમ ભગવાનના ભક્તો, મૂળ વાતમાં એક કથા આવવી પડે. કથા સાંભળશો, બાકીના બધા સંકલ્પ પૂરા થઈ જશે. બધા સંકલ્પ, એક સંકલ્પ અધૂરો નહીં છૂટે. આનો મહિમા શું કહેવો? સદાનંદ સ્વામી કહે, ભાવભીતિ નિવર્તનમ, જીવાત્માને સંસારની આશક્તિમાંથી પર ઉપાડી જાય, પરમાત્મા સુધી પ્રીતિ કરાવી દે, એવો દિવ્ય ભવ્ય ગ્રંથ છે. ઈશ બ્રહ્મ પરબ્રહ્મ માયા જીવાત્મના વિધમ. સદાનંદ સ્વામી બહુ મોજમાં કલમ ઉઠાવી રહ્યા છે. ઈશ બ્રહ્મ પરબ્રહ્મ માયા જીવાત્મના વિધમ. સદાનંદ સ્વામી કે અનેકવિધ શાસ્ત્રો સાંભળ્યા પછી પણ અજ્ઞાનતાની ગાંઠો ખુલી ન હોય, જીવ ઈશ્વર બ્રહ્મ અને બ્રહ્મ જીવ ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મ એના જે ભેદો છે એને ખોલી ન શકાણા હોય, પણ જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, પરબ્રહ્મ કોને કહેવાય, એ પાંચેય ભેદોને સ્પષ્ટ સમજાવે. અને નહીં સમજતા એમાં જે ગાંઠો વળી ગઈ છે અજ્ઞાન તેની, એ તમામ ગાંઠોને તોડવા માટે ઘણ સમાન શાસ્ત્ર છે, તમામ અજ્ઞાનતાની ગાંઠોને તોડી નાખશે. જીવાત્માના હૃદયની અંદર અજ્ઞાનતા રૂપી કિલ જો જામી ગયો છે, કામ ક્રોધ લોભાદી કિલો જો જામી ગયા છે, એ તમામને સાફ કરવા માટે આ એસિડ સમાન ગ્રંથ છે. જન્મ મરણનો જે રોગ લાગુ પડ્યો છે એને ટાળવા માટે આ ગ્રંથ, સદાનંદ સ્વામી કે જબરજસ્ત ઔષધિ સમાન આ ગ્રંથ છે. સદાનંદ સ્વામી કે તમારા મનમાં કદાચ સંકલ્પ થશે કે આટલો બધો મહિમા કેમ કહો છો, સ્વામી કે તો સાંભળો, આ ગ્રંથ કહે મેં મારો ધાર્યો નથી લખ્યો, અનુગ્રહાત હરેહે શાસ્ત્રમ એતત તદ આગ્નેયા. સ્વયં ભગવાન સ્વામી નારાયણ મારા પર કૃપા દ્રષ્ટિ કરી, અને આટલું જ નહીં મને આજ્ઞા કરી, સદાનંદ સદાનંદ અમારા ચરિત્રથી સભર તમે ગ્રંથ એનું આલેખન કરો. તમારા મનમાં કદાચ સંકલ્પ થશે, એમ તો બધાએ ગ્રંથો રચતા રચાયા હોય ને ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આજ્ઞા થઈ જ હોય, કૃપા થઈ જ હોય, તો જ ગ્રંથ અસ્તિત્વમાં આવે. તો શતાનંદ સ્વામી કે સાંભળો, તમને આગળ એક વાત બતાવું. તત્સમીપ નિવાસે ને કૃતમ ક્ષણે પતે મયા. મેં આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની પાસે બેસીને લખ્યો છે. આ જગતમાં એક પણ ગ્રંથ એવો નથી ભગવાનની બાજુમાં બેસીને લખાણો હોય. સદાનંદ સ્વામી કે આ ગ્રંથ મેં ભગવાન સ્વામિનારાયણની બાજુમાં બેસીને લખ્યો છે. અરે આ ગ્રંથ જયારે લખાતો તો એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઐશ્વર્યમ તમેવ શ્રાવ્યામાસ નિજાવાસ સ્થિતમ મુને. સદાનંદ સ્વામી કે આ ગ્રંથ જયારે હું લખતો હતો એનું એક એક પ્રકરણ જયારે પૂર્ણ થાય ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરતો હતો. ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ ગ્રંથને વાંચતા હતા, નિત્યાનંદ સ્વામીની પાસેની કથા કરાવતા હતા. આ ગ્રંથનું એક એક પ્રકરણ નહીં, એક એક અધ્યાય નહીં, એક એક શ્લોક નહીં, એક એક શબ્દ નહીં, એક એક અક્ષર પ્રસાદીનો થયેલો છે. એક એક અક્ષર ઉપર ભગવાન સ્વામિનારાયણની સ્વયં દ્રષ્ટિ પડેલી છે. અને આ ગ્રંથને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાના મસ્તક ઉપર પધરાવી અને મંદિરેથી નાચતા નાચતા લક્ષ્મીવાડી સુધી ગયા છે અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ ગ્રંથની આરતી ઉતારી છે અને એમ કહ્યું, સદાનંદ સદાનંદ તમે કમાલ કરી નાખી, તમે કમાલ કરી નાખી. અરમણી મિદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી, તમે લખેલો આ ગ્રંથ સર્વ શાસ્ત્રમાં શિરમોળ સ્વરૂપ ધારણ કરશે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ ગ્રંથનો અદભુત મહિમા સ્વમુખે ગાયો છે. માટે કહું છું શતાનંદ સ્વામી કે આ બહુ મહાન ગ્રંથ છે. આ ગ્રંથની મહાનતા શતાનંદ સ્વામી કે હું ક્યાં મુખે વર્ણવું. મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્ચમ શુભમ કથા એ શૃણવંતિ નરા ભક્ત્યા ન તેષા મસ્તિ દુર્ગતિ. સ્વામી કે આ ગ્રંથને જે કોઈ ભગવાનનો ભક્ત સાંભળે એની જિંદગીમાં દુર્ગતિ ન થાય. પણ સ્વામી કે સાંભળો, આખો ગ્રંથ નહીં, મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્ચમ શુભમ કથા, આખો ગ્રંથ સાંભળ્યા તો મોક્ષ થઈ જાય, અને એમ જો હું લખીને અટકી જાઉં તો આ ગ્રંથનો મહિમા ઘટી જાય. આખો ગ્રંથ નહીં, આખો દિવસ નહીં, આખી કલાક નહીં, મુહૂર્તમ વા તદર્ધમ વા એક મુહૂર્ત અર્ધું મુહૂર્ત ક્ષણમ વાશ્ચમ શુભમ કથા, એક ક્ષણ વાર પણ આ ગ્રંથને કોઈ જો સાંભળે અને એના સિદ્ધાંતને જો જીવમાં ઉતારે તો જીવાત્માની મુક્તિ થઈ જાય. ન તેષામ મસ્તિ દુર્ગતિ, અરે જીવાત્મા કાળના મોઢામાંથી બહાર નીકળી જાય. અને આ ગ્રંથ એનું કાંડું ભગવાન શ્રી હરિના હાથમાં સોંપી દે એટલો મહાન આ ગ્રંથ છે. સદાનંદ સ્વામી કહે આ ગ્રંથનો મહિમા હું શું ગાઉ શું કહું. રુદંતિ સર્વ પાપાની તે તસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથે મહા કરિષ્યતિ કથે મહા કરિષ્યતિ. આ ગ્રંથનો જે પ્રારંભ થાય ને તો પાપો રોવા માંડે, તમે કલ્પના તો કરો, પાપો રડવા માંડે. રુદંતિ સર્વ પાપાની તે તસ્ય શ્રવણ ક્ષણે, પાપોને રડાવે. આવો શ્લોક દુનિયા મેં ક્યાંય જોવા નથી મળ્યો. યાદ રાખજો, આખા જગતને પાપ રોવડાવે, કોણ રોવડાવે? પાપ. પાપ જ્યારે પ્રારબ્ધ બની જાય અને પ્રારબ્ધને ભોગવવાનો જ્યારે વારો આવે ને ત્યારે માણસને રડતા આવડતું હોતું નથી. પ્રારબ્ધ કર્મ ધીનો અસ્તિ દેહો વય સર્વ દેહી નહ પ્રાપ્યતે સુખમ દુઃખમ તદ્ધિ તસ્ય અનુસાર. પાપ જ્યારે પ્રારબ્ધ બને ને પ્રારબ્ધને ભોગવવાનો જ્યારે વારો આવે ને ત્યારે માણસ રડતો હોય છે. અરે આ જગતમાં અમીર રડતો હોય તોય ભલે ને, ભિખારી રડતો હોય તોય ભલે, અરે વિદ્વાન રડતો હોય તોય ભલે ને, અભણ રડતો હોય તોય ભલે, બાળક રડતો હોય તોય ભલે, અને વડીલ રડતો હોય તોય ભલે, નારી રડતી હોય તોય ભલે, નર રડતો હોય તોય ભલે, અરે દેશમાં રડતો હોય કે વિદેશમાં રડતો હોય, રડવાની પાછળનું કારણ પાપ છે. તમારા મનમાં થાય બાળક રડે અજ્ઞાત, ઈ કેમ પાપથી રડે? આ પૃથ્વી પર જે દાડે તે દાડે એને માણસનો દેહ મળ્યો, તે દાડે એને સમ્યક ભગવાનનું ભજન ન કર્યું, જેને લઈને ફરીવાર જન્મ પડ્યું, માટે રડે છે. જો ભગવાનનું ભજન કર્યું હોત ને અક્ષરધામમાં પહોંચી ગયો તો રડવાનો કોઈ સવાલ ન ઊભો થાત. જે કોઈ જગતમાં રડે છે એ પાપને અવલંબને કરીને રડે છે. પાપ જ્યારે પ્રારબ્ધ બની જાય ને પ્રારબ્ધ ભોગવવાનો જ્યારે વારો આવે પછી માણસ રડતો હોય છે. અને પ્રારબ્ધ ભગવાનના દીકરાને રડાવે છે ને ભગવાનના બાપને રડાવે છે. ભરતજી ભગવાનના દીકરા હોવા છતાંય પણ શ્રીમદ ભાગવત નો પંચમા સ્કંદ એમ કહે છે, ભરતને બહુ રોડાવ્યા છે, બહુ રોડાવ્યા છે, મૃગલાના દેહ ની અંદર રહ્યા થકા ભરત બહુ રડતા થકા, હા હા મેં શું પાપ કર્યું, શું પાપ કર્યું, ભગવાનને છોડીને મેં જગતમાં પ્રીતિ કરી, મેં કેવી મોટી ભૂલ કરી, હું ભગવાનનો દીકરો મટીને મૃગલાનું બાળક બની ગયો, મેં કેટલી મોટી ભૂલ કરી, અજ્ઞાપખંડ દેશનો ધણી મટી જાય અને એક પશુ બની ગયો, અહો મેં કેવી મોટી ભૂલ કરી, હું બે પગવાળો મટી જઈને ચાર પગવાળો થયો, અહો મેં કેવી મોટી ભૂલ કરી. એ ભૂલને યાદ કરી કરી ભરતજી રડતા હતા. અંતુલસીદાસજી એમ કે, અવધપતિ ભગવાનના બાપ હોવા છતાંય પણ પ્રારબ્ધે અવધપતિને પણ રોડાવ્યા છે. પ્રસિદ્ધ પ્રસંગ છે. સુમન જ્યારે રામલખન જાનકીને મૂકીને પાછા આવ્યા, થોડું ધીમું બોલજો, થોડું ધીમું, અહીંયા સુધી ડિસ્ટર્બ કરજો, આ માથ રાખીને ધીમું બોલજો. હું ક્યારનો ગોતતો, મેં કહે કોણ વાતો કરે, પકડાતું નતું, માણ પકડાવ નતું. સુમન જ્યારે રામલખન જાનકીને મૂકીને પાછા આવ્યા, અવધપતિ તો બેહાલ પૃથ્વી પર પડેલા છે. સુમંત આવીને વંદના કરી, પિતાશ્રી આપનું સુમંત આપને વંદના કરે છે. અવધપતિ આંખ ખોલી સુમંતને એકલાને જોયા છે, પ્રશ્ન કર્યો, સુમંત રામ ક્યાં, લખન ક્યાં, જાનકી ક્યાં? પિતાજી આપને જ્યારે આજ્ઞા થઈ ત્યારે મેં ત્રણેયને રથમાં બેસાડ્યા હતા, રથને હંકારતા હંકારતા તમસાના તટ સુધી લઈ ગયો. હા સુમંત, પછી શું થયું? અયોધ્યાની હજારો નરનારીઓ સાથે હતા, તમસાના તટ ઉપર બધા જયારે સુઈ ગયા, મધ્યરાત્રે પ્રભુ રાઘવ મને જગાડ્યો, મને કહ્યું સુમંત રથ તૈયાર કરો, મેં રથ તૈયાર કર્યો. રામલખન જાનકી ત્રણે રથમાં બેઠા, રથને આગળ હંકાર્યો, સુમેરપુર સુધી ગયા. હા સુમંત, પછી શું થયું? ગોહ મહારાજાએ ભવ્ય સ્વાગત કર્યું, એક રાત્રિ ત્યાં રોકાણ કર્યું. હા સુમંત, પછી શું થયું? બીજે દાડે પ્રભાત કાળે પ્રભુ રાઘવ, લખન જાનકી ગંગાના તટ ઉપર આવ્યા. પ્રભુ રાઘવે બદલાનો શિર મંગાવ્યો, પોતાની જટામાં નાખી વનવાસીના જેવી જટાને ધારણ કરી, નાવમાં બેસીને પ્રભુ રાઘવ ગંગાને પાર ઉતર્યા. હા સુમંત, પછી શું થયું? પિતાજી માફ કરજો, પછી શું ઘટના ઘટી એની મને ખબર નથી. મતલબ સુમંત, રાઘવ નથી આવ્યા, લખન જાનકી કોઈ નથી આવ્યા, ના પિતાશ્રી કોઈ નથી આવ્યું, અને કોઈ પાછો નથી આવ્યો. ખ્યાલ આવતાની સાથે, આ શબ્દ સાંભળતાની સાથે, હા બેટે રામ, હા બેટે રાઘવ, હા બેટે લખન, હા બેટે જાનકી, બોલતા બોલતા અવધપતિ મૂર્છાખાન ધરતી પર ઢળી પડ્યા છે. થોડી વારે જાગ્રત તો બન્યા, પણ ઘવાયેલો હાથીઓ એ પોઝિશન અવધપતિની સર્જાણે છે. ભીલઈ પત રાઉ બિકલ બહુ ભાતી ભય જોગ સરીસ સિરાતી નરાતી ભય જોગ સરીસ સિરાતી ભય જોગ સરીસ સિરાતી.
પોઝિશન શું નિર્માણ થાય? અવધપતિ ઘવાયેલા હાથીની જેમ ધરતી પર પડેલા છે, આંખોમાં આજ આંસુ સમાતા નથી, દળદળ દળદળ આંસુડા વહી રહ્યા છે. રડતે નેત્રે અવધપતિ કૌશલ્યજીને પોતાની પાસે બોલાવ્યા છે. દેવી, દેવી આ દિવાલમાં તમને કઈ દેખાય છે?
કૌશલ્યજી માથું ધુણાયું છે, મને કાંઈ દિવાલમાં દેખાતું નથી. રડતે નેત્રે અવધપતિના મોઢામાં શબ્દ નીકળ્યા, દેવી દીવા દિવાલમાં તમને કાંઈ નથી દેખાતું, ના પતિ દેવી મને કાંઈ નથી દેખાતું. અવધપતિએ તાપસ અંધ સાપ સુધી આવી કૌશલ્યાહી સબ કથા સુને આખી ઘટના કીધી છે. દિવ્યામાં કોઈ ગુનેગાર નથી, તમે કઈ કઈને દોષિત ઠેરાવશો નહીં, મંત્રાને દોષિત ઠેરાવશો નહીં. જે કઈ ઘટના ઘટે છે બસ મારી જ ભૂલનું આ પરિણામ છે. દેવી મેં શ્રવણને માર્યો હતો ને ત્યારે શ્રવણના માત પિતાએ મને શાપ આપ્યો હતો. અયોધ્યાના ધણી એ દશરથ મહારાજા, તમે અમારા નિરાધારની લાકડીને જૂટી લીધી છે. પુત્ર વિરહની કેટલી વેદના હોય તેની અનુભૂતિ તમને સ્વયં પોતાને થાય, એટલા માટે જાઓ અમે તમને શાપ આપીશું. તમારે ત્યાં ચાર ચાર દીકરા હોવા છતાંય પણ અંત સમો જયારે આવશે ને ત્યારે પાણી પીનારો પાનારો કોઈ પાસે નહીં હોય. અંત સમો જયારે આવશે ને ત્યારે અમે જેમ તડપી તડપીને દેહ છોડીએ છીએ, પુત્ર વિરહમાં વિલખી વિલખીને જેમ અમારો દેહ છૂટે છે, તારો પણ એવી જ રીતે દેહ છૂટશે. માટે કહું છું, પ્રારબ્ધ કર્મ ધીનો અસ્તિ દેહો વૈ સર્વદેહીન. જીવી પ્રાણી માત્રનું જીવન પ્રારબ્ધને આધારિત હોય છે. પાપ જ્યારે પ્રારબ્ધ બને ત્યારે માણસને રડતા આવડતું હોતું નથી. પણ સદાનંદ સ્વામી કે સત્સંગીનો અજોડ ગ્રંથ છે, અજોડ ગ્રંથ છે. રુદંતિ સર્વ પાપાનિ તેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથે મહા કરિષ્યતિ, કથે મહા કરિષ્યતિ. પાપો તમામ રડવા લાગે, હવે મેં શું કરીએ, હવે મેં શું કરીએ. પાપો રડાઈ ગઈ એવી આ કથા છે. પાપ માત્ર રડે પણ કોના પાપ રડે? એક તાર વૃત્તિ કરીને કથાને સાંભળે એના પાપો રડે. રડતા રડતા પછી ભાગે, ભાગતા ભાગતા ક્યાં જાય? બે સાવધાન માણસો ને એમાં ઘરી જાય. માટે કથામાં સાવધાન રહેજો, જરાય બે સાવધાની રાખશો બીજા આપણે અંદર આવી જાય. પાપો રડાવે એવી મહાન કથા છે. અરે હેમંત, તારો પ્રશ્ન હતો અધિકાર અશ્રુતો કશે. આ કથા સાંભળવાનો કોનો અધિકાર છે? સાંભળે આ તો ચારે વર્ણન લોકોને પ્રેમથી સાંભળી શકે, બધાને સાંભળવાનો અધિકાર છે. હૃદય ભક્ત થવું જોઈએ, બાકી બધાને સાંભળવાનો અધિકાર છે. બ્રાહ્મણો સાંભળી શકે, ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધા સાંભળી શકે. આ ગ્રંથને ક્યાં સાંભળો? તો આ ગ્રંથને કાં તો મંદિરમાં બેસીને સાંભળો, યા તો નદીના તટ ઉપર બેસીને સાંભળો, અથવા તો પોતાની ઘેરે લીપાવીને સફાઈ કરીને સાંભળો, અથવા તો ખુલ્લું વિશાળ મોટું મેદાન હોય જ્યાં સહજમાં વક્તાઓ શ્રોતાને જોઈ શકે, શ્રોતાઓ વક્તાને જોઈ શકે, એ વિશાળ જગ્યા ઉપર બેસીને આ ગ્રંથને સાંભળો. આ ગ્રંથ ક્યારે સાંભળવો? હેમંત, બારે મહિના સાંભળવો, બારે મહિનાની છૂટ આપો. પણ માનો કે બારે મહિના ટાઈમ ન મળે તો આ ગ્રંથને કાં તો ચૈત્રમાં સાંભળો, કાં માક્ષરમાં, કાં તો કાર્તકમાં સાંભળો. અને માનો ત્યારે ટાઈમ ન મળે તો વર્ષમાં એક વાર અવશ્ય મેં આ ગ્રંથને સાંભળો. અને વર્ષમાં એક વાર ટાઈમ ન મળે તો ત્રણ વર્ષે એક વાર આવો તો અધિક માસ એમાં જરૂર આ ગ્રંથને સાંભળો. અને ત્રણ વર્ષે એક વાર આવતા અધિક માસમાં ટાઈમ ન મળે તો જિંદગીમાં એક વાર સાંભળવો. અને જિંદગીમાં એક વાર ટાઈમ ન મળે તો મર્યા પછી સાંભળવો. છોકરાઓને ક્યાં તું જાવ કે ભાઈ ટાઈમ મળ્યો નથી, માટે તેમ પાછળ તે કથા બેહારજો. હેમંત, આ ગ્રંથને પડવો ચોથ આઠમ અને ચૌદસ આ ચાર દિવસે આનો પ્રારંભ ન કરવો, બાકી આ ગ્રંથને સાંભળવાની કાયમને માટે છૂટ છે. એમન સાંભળ, આ ગ્રંથની ફળશ્રુતિ શું? તારો પ્રશ્ન હતો તત્રશ્ય કિમ ફલમ, આ ગ્રંથ સાંભળવાની ફળશ્રુતિ શું? તો એ પણ તને બતાવું. અને તો વાતે સાચી છે ને, માણસ ફળનું અનુસંધાન રાખીને જ ક્રિયા કરે, પહેલા ફળનો વિચાર કરે અને પછી કાર્યનો પ્રારંભ કરે. ફળશ્રુતિનો વિચાર કર્યા વિના તો વિમુંઢ માણસ મંદોપી ન પ્રવર્તતે, મંદબુદ્ધિનો માણસ પણ ક્રિયામાં પ્રવર્તતો હોતો નથી. ગાંડો માણસ ગણાતો છે, પણ એને તમે ખાવાની વસ્તુ દેખાડજો, દોડતો દોડતો આવશે, લો અને લાફો ઉગાવજો, ભાગી જાય. અરે પશુ પણ ફળશ્રુતિ વિના ક્રિયા નથી કરતું. હાથમાં રોટલાનું બટકું દેખાડશે, કૂતરું દોડતું દોડતું આવશે, પથ્થર લેજો, ભાગી જશે. એ પણ ફળનું અનુસંધાન રાખીને ક્રિયા કરે. તમે બધા કપાસ વાવતા થઈ ગયા, જો કાલે મેં આવતા હતા ને ગાડી, કાલની પરમ દિવસ, ત્યારે મેં કીધું કદાચ અત્યારે ખબર નથી, આપણે હવે કઈ ભૂગોળને ભણતા નથી એટલે ખ્યાલ નથી, પણ વર્ષો પહેલા આખા ભારતમાં વધારે વધારે મગફળી ગુજરાતમાં થતી હતી, પણ હવે કદાચ વધારે વધારે કપાસ ગુજરાતમાં થતો હશે, સૌરાષ્ટ્રમાં થતો હશે, આખા ભારતમાં. તે કેમ તમે કપાસ કરવા માંડ્યા? બહુ મોટી વરખડી થાય એટલા માટે, બહુ મોટા છોડવા થાય એટલા માટે, 72 ને જાળીએ વાવવો પડે, વારે વારે ચાહ નાના નાના નાખો એટલા માટે વાવવા માંડ્યા. હે, કેમ વાવવા માંડ્યા? શું કામ વાવવા માંડ્યા? કારણ કે કપાસ વીઘે 30-30 મણ થવા માંડ્યો, 500-500 રૂપિયા, 600-600 રૂપિયા ભાવ આવવા માંડ્યો, બેનિફિટ ઘણું મળવા માંડ્યું. મગફળી 20-20 મણ થતી, એના બદલે 3-3 મણે મળી થવા મૂકી પડતી, છોડવા નાના નથી થઈ ગયા, યાદ રાખે, છોડ નાના નથી થઈ ગયા, કે છોડવા નાના થવા માંડ્યા એટલે બંધ કરી દીધી, છોડવા તો હજી પાટલા ગૂંચવાઈ જાય છે, પગનો મૂકવા દે. પણ ફળશ્રુતિ જતી રહી, ફળશ્રુતિ જતી રહી, ઓટોમેટિક એમ તેમ છોડી દીધું. તમને એમ દેખાણું કે કપાસમાં ઘણો મોટો બેનિફિટ છે, કપાસ શરૂ કરી દીધા. માણસની પ્રત્યેક ક્રિયા ફળને અનુસંધાન રાખીને જ હોય છે. માણસ ફળના અનુસંધાન વિના કદી પણ ક્રિયામાં જોડાતો હોતો નથી. જો એક સામાન્ય બાબતમાં લોકના પદાર્થની પ્રાપ્તિમાં ફળનું અનુસંધાન રાખવામાં આવતું હોય તો તમે કલ્પના કરો, આધ્યાત્મિક ક્ષેત્ર ઉપર જવાને માટે હેમંતસિંહ રાજા જેવા મહાન મહારથી પુરુષ સામે બેઠા હોય, ફળનું અનુસંધાન કેમ ન રાખે? તુરંત પ્રશ્ન કર્યો, સ્વામી આનું ફળ શું મળે? આ ગ્રંથ સાંભળવાથી પ્રાપ્તિ શું થાય? સદાનંદ સ્વામી કે, હેમાન સાંભળ્યાદ્રેણ પિત્તમ સત્સંગ જીવનામૃતમ કાલવ્યાલ મહાત્રાસ મુક્તાસ્ત યાંતિ તદપદમ. અદ્ભુત વાત બતાવી, અદ્ભુત વાત બતાવી. અત્યાદ્રેણ પિત્તમ સત્સંગ જીવનામૃતમ, આ તો સત્સંગ રૂપી અમૃત છે, આ તો અમૃતનો કુંભ છે, અને લૌકિક અમૃત નથી. લૌકિક અમૃત તો કદાચ ત્રિલોકીની અંદર અમર કરી દે, પણ આ અમૃતનું કોઈ જો પાન કરે, દેહ છતાં તો અમર બનાવી દે, દેહને છોડ્યા પછી પણ અમરત્વ આપી દે, પરમાત્માનું સાનિધ્ય આપી દે, આ તો અજોડ અમૃત છે. પણ શરત એટલે જ અત્યાદ્રેણ, અતિ આદરથી કોઈ પાન કરે તો વેઠ ઉતારે તને. અત્યાદરણે એ પીતમ સત્સંગ જીવનામૃતમ, અતિ આદરથી આનું પાન કરશો, અતિ પ્રેમથી આનું પાન કરશો, આતુરતાથી આતુરતાથી. જેમ બે દાડાનો ભૂખ્યો હોય ને પછી પારણો ગણવા મળે અને પછી કેટલી આતુરતા હોય, એટલી આતુરતા આમાં હોવી જોઈએ. એવી આતુરતા જો આમાં જાગી જાય, કામ થઈ જાય. અરે ખેતરમાં એકલા હોય ને દશેક ચોર પાછળ પડે ભાગે અને બચાવજો જેમ બૂમ મારે, અને ત્યારે બચવાની કેવી આતુરતા જાગી હોય, એવી આતુરતા ગ્રંથને શ્રવણ કરવામાં જો જાગી જાય ને તો આ ગ્રંથ પૂર્ણ થતા થતા તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવી દે. તરતા આવડતું ન હોય અને એમાં નાહતો હોય, આજુબાજુ બીજા બધા નાતા હોય, પણ નાતા નાતા ઓચિંતા ગુનો ઊંડો આવી જાય અને ડૂબકી ખાય, ડૂબીને બહાર નીકળે ને પછી બચવાની કેવી આતુરતા હોય, એવી આતુરતા આ ગ્રંથના શ્રવણ કરવામાં જો લાગી જાય તો આ ગ્રંથ શેખ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચાડી દે, આતુરતા આવી જાય. હેમંત અત્યાદરણે પિતમ સત્સંગ જીવનામૃતમ કાલવ્યાલ મહાત્રાસ મુક્તાસ્ત્યાંતિ તત્પદમ. કાળના પંજામાંથી જીવાત્માને મુક્ત કરી ભગવાનની સાથે હથેવાળો કરાવી આપે એવો આ ગ્રંથ છે. અને હથેવાળો કર્યા જેવા એક ભગવાન જ છે, તમે ભલે ગમીને હથેવાળો કર્યો, અમે કઈ કહેતા નથી તમને, પણ હથિયાળો કર્યા જેવું હતું નહીં, હથિયાળો કર્યા જેવા તે ભગવાન છે તેને થાપ ખાઈ ગયા, ભૂલ ખાઈ ગયા. કારણ કે એની સાથે હથિયાળો કર્યા પછી વળી પાછો છૂટી જાય. અબજો જન્મથી કરતા કરતા જ આવે છે ને જીવ, જ્યારે જ્યારે જન્મ ત્યારે કોઈને કોઈને હથિયાવાળો તો કર્યો જ, પણ અખંડ રહ્યો નહીં. ને તો ઘણું સારું મુહૂર્ત જોયું, સારું ચોઘડિયું જોયું, તોય પણ કાં તો વિધવા થાય ને કાં વિધુર થાય, બેમાંથી એક તો થાય જ. અમારે સરદાર બાજુ એવી સિસ્ટમ, તમારે આ બાજુ કેવી છે? કાં તો વિધવા થાય ને કાં તો વિધુર થાય, બેમાંથી એક તો વહેલા જાય છે. એમ બુબગાઢમાં બહુ પાક આવે છે, કારણ કે મેં જયારે આવીને ત્યારે કે ફલાણા દાદા ધામમાં ગયા છે, કે ફલાણા માજી ધામમાં ગયા છે, એટલે સ્વામી આજ કોઈ મંદિર નહીં આવે, કે આજે એમને બેહણું છે, જગતનો કર્મ છે. અહીંયા જોડાયેલો હથેવાળો છૂટી જવાનો, છૂટી જવાનો, છૂટી જવાનો. હથેવાળો કર્યા જેવા તો એક ભગવાન છે, વાટ જોતા આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે, હથેવાળો હરિ સંગાથી મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે, હથે વાળો મેં હરિ સંગાથે કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. યાદ રાખજો, તે દાડે જન્મારો સફળ થશે જે દાડે હથેવાળો હરિની સાથે મળી જશે, હરિની સાથે મળી જશે. એવા વરને વરીને હું શું કરું? બાઈ મીરાના શબ્દો. બાઈ મીરા એકવાર વિધવા થયા પછી ઘણા બધાએ સમજાવ્યા હતા, બાઈ મીરા તમે ફરીવાર લગ્ન કરો, હજુ તમારી ઉંમર યુવાન છે અને તમને વરવા માટે તો સારા સારા રાજકુમારો તૈયાર છે. અને એ વખતે બાઈ મીરાના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, એવા વરને વરીને હું શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય, હા એવા વરને વરીને હું શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય, વરુ તો ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અખંડ રહી જાય, એવા વરને વરીને હું શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય, વરુ તો ગિરધર ગોપાલ ને વર્યા જેવા તો એક ભગવાન જ છે, એક ભગવાન જ છે. પરંતુ જીવને બીજે વરવાનું કોટ જાગ્યા છે. જો કે રોકવા માટે સંતોએ સત્શાસ્ત્રોએ બહુ પ્રયાસો કર્યા, બહુ પ્રયાસો કર્યા. લગ્નને માંડવે જાય ત્યારે ઘોડા પર બેહારે અને પછી કે વર ઘોડો નીકળ્યો, એમ ઘોડો ખાય ખારેખ ને ચાવે ટોપરા, આહા આમ જ્યાં ગીત ગવાય ત્યાં તાનો કોટી ચડી જાય, ઓહો મારો ઘોડો ખારે ખાય ટોપરા ચાવે, ઘાસે બિચારા મળતું ન હોય નહીતર. લાખો પતિ રે સાજન આવ્યું માંડવે, હવે કોકના 50,000 રૂપિયા વ્યાજે લઈને આવ્યો તો, અને મોજ માયની પાસે લાખો પતિ અને ઘોડા ઉપર બેઠો, ને બે ગલોફે પાન ચડાવી દીધા, બે ગલોફે. અજાણ્યા મનમાં એમ થાય ગાલ પછોડા થયા લાગે છે, બેસી ગયો. પણ તમને ખબર છે વરઘોડો શબ્દ કોને આપ્યો? સંતો સત્શાસ્ત્ર. હજી સાવધાન બની જા, હજી તારા હાથમાં મોકો છે, હજુ મોકો છે. વરઘોડો નો અર્થ તમને આવડે છે? જરાક અર્થ તો શીખો, તમે બે ચાર ફેરી બોલો એટલે તમને ઓટોમેટિક એનો અર્થ આવડી જાય છે. વરઘોડો, વરઘોડો, હજી એક ફેરી બોલો, વર ઘોડો. આજ ભલે તું ટટાર બેહીને ઘોડા ઉપર બેસી ગયો, પણ હવે આખી જિંદગી વર ઘોડો અદોડે રાખજે તું તારે, આમ થી આમ ને આમ થી આમ. હજી સાવધાન બની જા, જો ઘોડો ન થવું હોય તો હજી પાછો વળે, હજી પાછો વળે. મોડો માન્યો જ નહીં, માંડવે જાન પોગે ખાવું પછી વધાવવા માટે આવે, પોખવા આવે ને પોખવા, વેલણ દેખા હે દેખાડે, હજી પાછો વળી જાય, ભણાઈ જાય, ધોસરું બતાવે, નાની ધોસરી હોય કાંધાઈ જાવ પાછો વળી જાય, તોય માળો પાછો ના વળે, રવૈયો બતાવે વલોવાઈ જાય પાછો વળે, ન માને ને પછી માંડવા બેસી જાય ને, પછી તોય છેવટે છેલ્લી બાકી ટ્રાય કરે. સાવધાન, કન્યા પધરાવવાનો સમય થયો, હજી મોકો છે, સાવધાન, તમારો ટટાર બેહી જાય. નહીં તો હવે તારું અહીંયા પૂરું થઈ જાય. જો કે કોઈ કોઈને આ શબ્દ અડી જાય, અડી ગયો તો સમર્થ સ્વામી રામતીર્થ પરમહંસને, નહોતી ઈચ્છા, પરંતુ પરાણે પરણવા માટે લઈ ગયા. પણ માંડવા બેઠા હતા અને ભૂદેવના મોઢામાં તે શબ્દ નીકળ્યો, સાવધાન. કન્યા પધરાવાનો સમય થયો અને સમર્થ સ્વામી રામતીર્થ પરમહંસ સાવધાન થઈ ગયા. લગ્નના માંડવામાંથી દોટ મૂકી ભાગ્યા. પાછળ વર પક્ષા કન્યા પક્ષાના તમામ લોકો દ્વારા ઉભારો ઉભારો ઉભારો. પણ સાવધાન થયેલો માણસ પછી ઉભો રહે, બે સાવધાન હોય તો ચોટાર બેસી જાય. આ તો સાવધાન ભાગ્યા. હજારો લોકો પાછળ દોડ્યા, પણ દોડતા દોડતા આગળ વધતા નદી આવી, બે કાંઠા સામુ પૂર હેલું જાય છે. અરે નદી ગાંડી વહીની વહી રહી છે, ત્યારે કાંઠા નામને તોડી નાખશે. સમર્થ ત્યાં પહોંચ્યા, નારણદાસ નામ છે. મનમાં વિચાર કર્યો, હવે શું કરવું, એમ ઉભો રહો તો પાછળનો સમાજ આંબી જશે અને આમાં પડું તો કદાચ તણાઈ જાય. પણ મનમાં વિચાર કર્યો, આમાં પડીને મોતને પસંદ કરવું શ્રેષ્ઠ છે, બાકી પકડાઈ જાય અને જો એ લગ્ન ની અંદર ગુચવાઈ જાય અને સંસારના વ્યવહાર ની અંદર જો ખૂટી જાય તો મારા જન્મારો અનેક બગડી જશે, માટે બેતાર આના કરતા મરવું શ્રેષ્ઠ છે. આમ નિર્ધાર કરીને જે મારો તુબુકો પાણી. પાછળ પેલા હજારો લોકો પાણીના કિનારા સુધી, નદીના કિનારા સુધી આવ્યા તો ખરા, પણ એ તો નાયણદાસ ને વૈરાગ ચીડો તો ધૂમકો માર્યો. ઓલા બધા થોડો વૈરાગ ચીડો, ઉભા રહ્યો, નાયણદાસ ગયો, નાયણદાસ ગયો, નાયણદાસ ગયો, બોલતા રહ્યા. અને નાયણદાસ તો તરીને સામે કાંઠે નીકળી ગયા અને હો ગયે સમર્થ સ્વામી રામતીર્થ પરમહંસ, હો ગયે સમર્થ સ્વામી રામતીર્થ પરમહંસ. આ કથા આપણને બતાવે છે ભગવાનનો ભક્ત સાવધાન બને, બસ સાવધાન બને. અત્યાદરણે પિતમ સત્સંગીઓના મૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે યાંતિ તદ પદમ. જીવાત્માને કાળના મોઢામાંથી બહાર કઢાવી નાખી ભગવાન સુધી પહોંચાડી દે